તારીખ 12/7/1990 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 466 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 177.
શ્રીમદ રાજચંદ્ર સૂચનામૃત પત્ર 466 પાનું 382. ત્રીજો પેરેગ્રાફ. પહેલા બે પેરેગ્રાફમાં સંક્ષિપ્તમાં જે વિષય ચાલ્યો કે જેની પાસેથી ધર્મ માગવો, તેની પરીક્ષા કરવી, પૂરેપૂરી ચોકસાઈ કરવી, અને જો જ્ઞાની પુરુષનું ઓળખાણ થયું હોય તો તેનો સત્સંગ કરવો, અને સત્સંગ કરતા મુખ્ય દોષની જે કદાગ્ર આદિ છે તે છોડવા, પોતાને એક આત્માર્થ સાધવો છે, અને જેણે આત્મા સાધ્યો છે એવા સત્પુરુષના સત્સંગથી સાધવો છે, એણે તે એક જ લક્ષ્ય રાખવું અને બાકીના માર્ગમાં અથવા મતમાં પડવું નહીં. આટલું છતાં, ત્રીજો પેરેગ્રાફ, આટલું થતાં છતાં જો જીવથી સત્સંગ થયા પછી કદાગ્ર મતમતાંતર આદિ દોષ ન મૂકી શકાતો હોય તો પછી તેણે છૂટવાની આશા કરવી નહીં. શું છે? સત્યમાર્ગ પોતે ગ્રહણ કરવો છે, સત્યમાર્ગે પોતે ચાલવું છે, અને એ પોતાના અંગત વ્યક્તિગત કાર્યનો ફરજનો વિષય છે. જ્યાં સુધી પોતે ધર્મ ન સાધે ત્યાં સુધી એ વિષયની અંદર આગ્રહ કરીને બીજા જીવોને ફરજ પાડે, બીજા જીવો સાથે એ સંબંધી વાદ વિવાદ તકરાર કે કાંઈ કશાયના પરિણામ ઉત્પન્ન થાય એવા પ્રકારમાં મુમુક્ષુ જીવે આવવું જોઈએ નહીં. જેમ કે કોઈ આત્માર્થી જીવ છે એને સત્યમાર્ગનો ખ્યાલ આવ્યો કે જગતમાં અનેક મત ધર્મ સંપ્રદાય છે, એમાં ઘણા ઝાડાવાળા છે, પણ એકલા સત્ય શોધનારને આત્મકલ્યાણનો ત્રણેય કાળે જે એક જ ઉપાય હોય છે, બે ઉપાય હોતા નથી, એવો એક ઉપાય સમજાય તો એ ઉપાય તરફ એ પોતે પોતાના પરિણામને દોરી જાય છે, એ ઉપાયને સાધે છે, અંગીકાર કરે છે એ માર્ગને, અને પોતાનું આત્મકલ્યાણ કરે છે. એવો ખ્યાલ આવ્યા પછી અને હજી આત્મકલ્યાણ પ્રાપ્ત નથી થયું, હજી મુમુક્ષુની દશામાં છે, એણે મતમતાંતરમાં પડવું યોગ્ય નથી. પોતાના માટે પોતાનો માર્ગ નક્કી કરી લેવો, બીજાની સાથે એણે મતમતાંતર અને આગ્રહ સેવા જતા એ કાર્ય પોતાની ભૂમિકાની બહારનું થઈ જતું હોવાથી પોતાને નુકસાનનું કારણ થશે. એટલા માટે મુમુક્ષુઓને એ વિષયથી દૂર રાખ્યા છે. બહુ સારું માર્ગદર્શન છે. સત્ય માર્ગ તમે નક્કી જરૂર કરો, સત્ય માર્ગની શોધ કરો, સત્ય માર્ગનો નિર્ણય કરો અને સત્ય માર્ગે ચાલો. એમાં કોઈ એમ નથી કહેતું કે તમે બધાને માનો અને બધા સાચા છે એમ ચાલો. સર્વધર્મ સહિત સમન્વય એમ વિષય નથી. માર્ગ ત્રણેય કાળે પરમાર્થનો એક જ છે, બે માર્ગ નથી. અને તે એક માર્ગ કયો, એ આ જીવે પોતાના હિત અર્થે નિર્ણય કરવો જરૂરી છે અને એ રસ્તે ચાલવું એને આવશ્યક છે. પણ એમ કરવા જતાં બીજાઓની સાથે મતમતાંતરમાં અને કદાગ્રહમાં ઉતરવાનું થાય, એ વાત મુમુક્ષુની ભૂમિકાની બહારની ચીજ છે. એ ભૂમિકા એની નથી, એનું કામ નથી. એમ કરવા જતાં એ માર્ગને ના બદલે કોઈ એક મતમાં ચાલ્યો જશે. શું માર્ગના બદલે એક સંપ્રદાયમાં ચાલ્યો જશે. જીવે મુમુક્ષુ જીવે એ વિચારવું જરૂરી છે કે મારે માર્ગે ચાલવું છે કે મારે સંપ્રદાયમાં ચાલવું છે. આ બે વચ્ચેની ભેદરેખા પણ સમજવી જરૂરી છે અને નહીતર જેમ અનેક સંપ્રદાય થયા એમ આપણો પણ એક સંપ્રદાય થઈ પડશે. કે આ કોનો સંપ્રદાય, કે કાનજી સ્વામીના અનુયાયીઓનો સંપ્રદાય. આ કોનો સંપ્રદાય, કે શ્રીમદ રાજચંદ્રના અનુયાયીઓનો સંપ્રદાય. અને એક સંપ્રદાયે બીજા સંપ્રદાય સંબંધીનો મત બાંધી લીધો હોય છે કે આ તો આ વાત છે. એક પૂર્વગ્રહ અથવા અભિપ્રાય પાકો થઈ જાય છે કે ફલાણા તો આવા જ છે, એ એવા છે. એનો અર્થ કે આપણે એવા નથી, એના કરતાં કંઈક સારા છીએ. માટે આપણી કક્ષા ઊંચી છે, એની કક્ષા નીચી છે. અને આપણા સંપ્રદાય બહાર આપણે જવાય નહીં. હમણાં હમણાં બે જગ્યાએ જવાનું થયું, કોઈ કહ્યું કે તમે શ્રીમદના સંપ્રદાયમાં કેમ જવા માંડ્યા, શ્રીમદવાળામાં કેમ જાવ છો, આપણે તો ગુરુદેવનું બહુમાન કરવું જોઈએ. હે, શ્રીમદમાં ભળી ગયા. ત્યાંથી કોઈ અહીંયા આવે તો એ લોકોને એમ કે આ તો કાનજી સ્વામીમાં ભળી ગયા. હે, વાત એમ છે કે સંપ્રદાય ચલાવવાનો છે કે માર્ગ ચલાવવાનો છે, આ વાત વિચારવી વધારે જરૂરી છે. જો સંપ્રદાય ચલાવવાનો હોય તો જે સંપ્રદાયની સ્થિતિ થઈ છે એ સ્થિતિ આપણી થયા વિના નહીં રહે. માર્ગ ચલાવવો જુદી વાત છે, સંપ્રદાય ચલાવવો તદ્દન જુદી વાત છે. સંપ્રદાયમાં સંકુચિત બુદ્ધિ ઊભી થાય છે અને એ સંપ્રદાયના કુંડાળામાંથી બહાર નીકળે એવું ભાગ્ય જ કોઈને બને છે. અને પછી ભલે ગમે તે મતમાં હોય તો પણ એ મતવાળો કાંઈ સમજતો નથી. મત મદિરા કે પાન છે, મતવાળા સમજે ન, કાંઈ નથી સમજતો. એ મતની એક મદિરા ચડે છે, મદિરા પાન જેવો એ નશાનો વિષય છે. એ બીજું કાંઈ જોઈ શકતો નથી, વિવેક કરી શકતો નથી, એ કાંઈ સમજતો નથી. સિદ્ધાંત બરાબર ગ્રહણ કરવા, સિદ્ધાંતમાં બાંધછોડ કરવી નહીં. શું અને સિદ્ધાંતમાં અડગ રહેતા કોઈને કાંઈ પણ લાગે તો એ ખાતર પોતે સિદ્ધાંતની અંદર બાંધછોડ કરવી પડે, કોઈને ઠીક લગાડવા, કોઈને ઠીક ન લાગતું હોય તો પણ એને ઠીક લગાડવા, એ માર્ગે ચાલનારનું કામ નથી, એ સંપ્રદાયવાળાનું કામ છે. આટલું થતાં છતાં જો જીવથી સત્સંગ થયા પછી કદાગ્રહ એટલે પોતાના મત સંબંધીનો આગ્રહ અને મતમતાંતર એટલે બીજાના મતનું ખંડન મંડન આદિ એ પ્રકારનો આગ્રહ એ દોષ ન મૂકી શકાતો હોય તો પછી તેણે છૂટવાની આશા કરવી નહીં. એને પછી બંધનમાં જ પડવું છે, હાથે કરીને બંધાવવું છે પોતે હાથે કરીને, એને કોણ છોડાવી શકશે? એને છૂટવાની આશા કરવી નહીં. સમજો જ નથી તત્વને. શ્રીમદજીને ખબર નથી કે સુભાગભાઈની શું માન્યતા છે. એક જગ્યાએ એમ પૂછ્યું છે કે આત્મા એક છે કે અનેક છે? વેદાંત એક પરમ બ્રહ્મને એક આત્માને માને છે, જૈન અનંત આત્માને માને છે. આત્મા એક છે કે આત્મા અનેક છે એવો એક પ્રશ્ન પૂછ્યો છે ત્યારે એમ જવાબ દીધો છે કે આત્મા એક માનો કે આત્મા અનેક માનો એથી કોઈ કામ થઈ જતું નથી. શું પણ તમે આત્મહિત કેમ થાય એ પહેલો વિચાર કરો. પત્ર મળે તો જોઈ દો. નવાઈ લાગે આપણને કે આવો જવાબ આપ્યો છે, આમાં ખુલાસો શા માટે નહીં કર્યો હોય? શું અને ન સમજાય એવી ઘણી વાતો લાગે કે આવું આમ કેમ કર્યું છે, પણ બધું બહુ સમજીને કર્યું છે. બહુ જ પાંચસો ને 13 નંબર નીચેનો પેરેગ્રાફ છે, પાનું 414 જુઓ. વેદાંત અને જીન સિદ્ધાંત એ બેમાં કેટલાક પ્રકારે ભેદ છે, એટલે બે એક છે એ તો ના પાડે છે. વેદાંત અને જીન સિદ્ધાંતમાં કેટલોક તફાવત છે અવશ્ય વાત છે, બે વાત એક નથી. વેદાંત એક બ્રહ્મ સ્વરૂપે સર્વસ્થિતિ કહે છે, આખા જગતમાં એક બ્રહ્મ સિવાય બીજી સ્થિતિ જ નથી. જિનાગમમાં તેથી બીજો પ્રકાર કયો છે. સમયસર વાંચતા પણ કેટલાક જીવોને એક બ્રહ્મની માન્યતારૂપ સિદ્ધાંત થઈ જાય છે. સાંખ્યનો સિદ્ધાંત છે, ઘણા સમયસર વાંચીને એમ કહે છે કે અમારો સાંખ્ય આમ જ કહે છે, તમારો સમયસર કહે છે એ અમારો સાંખ્ય કહે છે, એમ ઘણાને માન્યતા થઈ જાય છે. રાજકોટમાં બન્યું હતું, ગુરુદેવ સમયસારમાં છે, કોઈ અન્ય મૃત્યુ આવતા હશે. પછી સાહેબ બરાબર છે, સાંખ્યમાં આ જ વાત છે, આપ કયો છો એ જ સાંખ્યની અંદર વાત છે. શું ગુરુદેવ કહે, ભાઈ ફેર છે એમાં, એ ફેર સમજવો જોઈએ, એમાં ફેર છે. શું પણ એમ થઈ જાય છે. સિદ્ધાંતનો વિચાર ઘણા સત્સંગથી તથા વૈરાગ્ય અને ઉપશમનું બળ વિશેષપણે વધ્યા પછી કર્તવ્ય છે. સિદ્ધાંતનો વિચાર ક્યારે કર્તવ્ય છે આ એમને એમ સીધું કરવા માંડે છે. હા, ઘણા સત્સંગથી તથા વૈરાગ્ય અને ઉપશમનું બળ વિશેષ વધ્યા પછી કર્તવ્ય છે. જો એમ નથી કરવામાં આવતું તો જીવ બીજા પ્રકારમાં ચડી જઈ વૈરાગ્યને ઉપશમથી હીન થઈ જાય છે. સિદ્ધાંતમાં તો સીધી વાત આવશે, કે આત્મા દેહથી ભિન્ન છે, દેહ આત્માનું કાંઈ કરે નહીં, આત્મા દેહનું કાંઈ કરે નહીં, અને એક જીવ બીજા જીવનું પણ કાંઈ કરે નહીં, કોઈને સુખી કરે નહીં, કોઈને દુઃખી કરે નહીં. પછી ફાવતું લે, વાત તો બે છે છતાં ફાવતું લઈ લે, બીજાને દુઃખ થાય એમાં પરિણામ કરે, અને એમ કે કોઈ હું ક્યાં બીજાને દુઃખી કરી શકું છું, તો એના કારણે દુઃખી થયો છે, શું કરે, તો એના કારણે થાય છે. પણ તે તારું કારણ તો વિચાર્યું નથી, એના કારણને સીધો ક્યાં વળગે છું. એમ જીવ વૈરાગ ઉપશમથી હીન થઈ જાય છે. એક બ્રહ્મ સ્વરૂપ વિચારવામાં અડચણ નથી, ઠીક આવું કે શું કહ્યું, એક બ્રહ્મ સ્વરૂપ વિચારવામાં અડચણ નથી, જોકે અલ્પવિરામ રાખ્યું છે અહીંયા, અથવા અનેક આત્મા વિચારવામાં પણ અડચણ નથી, માત્ર તમને અથવા કોઈ મુમુક્ષુને પોતાના સ્વરૂપનું જાણવું એ મુખ્ય કર્તવ્ય છે. તમારું સ્વરૂપ જાણો, એમ આવી ગયું કે તમારું એટલે બીજાનું નહીં. તમારું સ્વરૂપ જાણો, એમાં એક ભ્રમ સ્વરૂપ હોય તો તમારું જાણવું એમ ક્યાં વાત રહી. તમે તમારું સ્વરૂપ જાણો, જો બધો એક ભ્રમ સ્વરૂપ હોય તો એવો વચન વ્યવહાર ન કરી શકાય કે ભાઈ એક ભ્રમ સ્વરૂપને જાણો ને, કોઈ તમારું મારું સ્વરૂપ જુદું છે જ નહીં એમ કહેવું પડે એમને, કે મારું સ્વરૂપ ને તમારું સ્વરૂપ કાંઈ જુદું નથી, બધું એક ભ્રમ સ્વરૂપ છે. છતાં પોતે પછી વાત એમ નાખી કે મુમુક્ષુને પોતાનું સ્વરૂપ જાણવું એ મુખ્ય કર્તવ્ય છે, અને તે જાણવાના સાધન સમ, સંતોષ, વિચાર અને સત્સંગ છે. તે સાધન સિદ્ધ થયે, વૈરાગ અને ઉપશમ વર્ધમાન પરિણામી થયે, એક આત્મા છે કે અનેક આત્મા છે એ આદિ પ્રકાર વિચારવા યોગ્ય છે, એ જ વિનંતી. આ લલ્લુજી જેવા મુનિને જેણે દીક્ષા લીધી છે એને એમ કહે છે કે વૈરાગ ઉપશમ થયા પછીની વાત છે. તો એમને વૈરાગ ઉપશમ નહોતો ત્યારે ત્યારે આ વાત કરીને આ વિચારવા દેવું છે. જે ત્યાગી છે, એમને બે પત્ની હતી, લલ્લુજીને બે પત્ની હતી, સંતાન નહોતું થયું, બીજી પત્ની. એ જમાનામાં કોઈ પત્નીને સંતાન ન થાય તો બીજી પત્ની પણ કરતા, એ જૂના જમાનામાં એ પ્રકાર હતો, 50 વર્ષ પહેલાં 500 વર્ષ પહેલાં. તબિયત ખરાબ થઈ અને માંડ માંડ બચ્યા, એ વખતે નિર્ણય કરી લીધો કે જો અહીંથી પાછો વળાય એટલે કે મોત ન થાય તો હવે સંસારમાં નથી રહેવું, દીક્ષા લઈ લેવી છે. નાની ઉંમરમાં જ તે એ વિચાર કરી લીધો, પછી દીક્ષા લઈ લીધી. ખરેખર છતાં એને એમ લખે છે કે વૈરાગ અને ઉપશમ વર્ધમાન પરિણામી થઈ એક આત્મા છે કે અનેક આત્મા છે આદિ વિચારવા યોગ્ય છે. લાઈન દોરી જરા સૂક્ષ્મ છે પણ વિચારવા જેવો વિષય છે કે તું એક આત્મકલ્યાણ માટે અપૂર્વ ભાવે માત્ર એક મારે આત્મકલ્યાણ જ કરવું છે એ ભાવનામાં આવી, અને બધા જ ઉદયથી નિરસ્થા તે વૈરાગ્ય છે, અને પોતાના દોષથી તેમ છતાં જે કોઈ પોતાના પરિણામમાં દોષ રહ્યા એ દોષથી પાછા વળવું તે ઉપશમ છે, એવા પ્રકારમાં આવ્યા પછી તું સિદ્ધાંતને વિચારજે. એ ભૂમિકામાં એ નથી આવ્યા. દીક્ષા લીધી તોય, ત્યાગ કર્યો તોય, કુટુંબનો ત્યાગ કર્યો શું, છતાં પણ એ જે વૈરાગ ઉપશમની વાત એમના માટે બાકી રાખી છે કે આમ થઈ એક આત્મા છે કે અનેક આત્મા છે પછી વિચારજો, એ ભાનગઢમાં પછી પડજો, પહેલાં વૈરાગ ઉપશમમાં આવી જાઓ પછી આ વાત હાથમાં લ્યો. જીવ શું કરે છે, ધર્મના બાહ્ય સાધન અનેકવિધ છે, કોઈ કાંઈ ક્રિયા કરે છે, કોઈ કાંઈ ક્રિયા કરે છે, શાસ્ત્રમાં પ્રવેશ કરે છે, એ સિદ્ધાંત બોધ અને ઉપદેશ બોધમાં પણ ગોથા ખાય છે, કોઈ સિદ્ધાંતમાં ગોથા ખાય છે, કોઈ ઉપદેશમાં ગોથું ખાય છે, અને એ વગર શાસ્ત્રમાં શાસ્ત્રને આજ્ઞા વગર એમને એમ જે કોઈ બાહ્ય સાધનો ક્રિયાકાંડમાં પડે છે એ તો તદ્દન ઓગ સંજ્ઞાએ ચાલે છે. આવી પરિસ્થિતિમાં મુમુક્ષુએ શું કરવું એ એને ખબર નથી હોતી. પોતે નક્કી કરે છે એ સાધનને જ્ઞાનીઓ કલ્પિત સાધન કહે છે. શું કહે છે? પોતાની કલ્પનાએ આમ આનાથી મારું આત્મહિત થશે, આમ કરતાં મારું આત્મહિત થશે એવી જીવ કલ્પના કરીને એ સાધનને વળગી રહે છે, પછી કોઈ ક્રિયાકાંડમાં તો કોઈ શાસ્ત્રાદિમાં. પણ એથી જીવનું કદી કલ્યાણ થાય નહીં. શું એને શું કલ્યાણનું સાધન છે એની ખબર નથી. ગમે તે બાહ્ય સાધનને એ વળગે છે. સાધન બાહ્ય સાધન ખરેખર સાધન નથી. જેટલા બાહ્ય સાધન કહેવામાં આવ્યા છે તે ખરેખર સાધક નથી, સાધના સાધક નથી, નિશ્ચયથી ખરેખર બાધક છે. એ વાત તો લક્ષમાં આવતી નથી, ખ્યાલમાં આવતી નથી, એટલે બાહ્ય સાધનમાં વળગી રહે છે. એટલે જ્ઞાની તો પહેલાં એ પૂછે છે કે એવો કોઈ અપૂર્વ વિચાર આવ્યો છે કે મારે એક મારું આત્મકલ્યાણ કરવું છે અને સિવાય બીજું કાંઈ કરવું નથી, એવો એક આત્મકલ્યાણનો અપૂર્વ વિચાર આવ્યો છે, અને એ વિચારને અનુસરીને એવું કલ્યાણ જેને સાધ્યું છે, એવા કલ્યાણનો અંતર્મુખનો માર્ગ જેને અનુભૂત કર્યો છે, એવા અનુભવી પુરુષના ચરણમાં એના ચરણ સામીપીને એના ચરણની સેવાની ભાવના થઈ છે. વિદ્યમાન હોય તો, અવિદ્યમાન હોય તો એના આશ્રયની ભાવના થઈ છે. આ બે પ્રકારમાં આવ્યા વિના કોઈને આત્મકલ્યાણ થાય ન ભૂતો ન ભવિષ્યતિ બની શકતો. એવો એક પત્ર છે. હું જીનવાણીમાં માર્ગ કયો છે પણ મર્મ નથી કયો. પણ જીનવાણી મળે તો પણ એમાં માર્ગ કયો છે મર્મ નથી કયો. શું મર્મ? જ્ઞાની પુરુષના હૃદયમાં રહ્યો છે એવી વાત છે. એટલે પૂરી વાત જીનવાણીમાં આવતી નથી, આવી શકે એવી વસ્તુ સ્થિતિ નથી. અધૂરી વાતથી કોઈ પણ અધૂરી વાતને અનુસરતા નુકસાન થાય કે ન થાય એ કહો. શું થાય? ઠીક છે, કેટલુંક એની અંદર માર્ગદર્શન મળે છે પણ એ પર્યાપ્ત નથી એમ કહેવું છે. 511માં છે એ વિશે, પાનું 411. જે જે સાધન આ જીવે પૂર્વકાળે કર્યા છે, અનંતવાર કર્યા છે ને, સાધન કરવામાં બાકી નથી રાખી, 6-6 મહિનાના ઉપવાસ કર્યા છે. જે જે સાધન આ જીવે પૂર્વકાળે કર્યા છે તે સાધન જ્ઞાની પુરુષની આજ્ઞાથી થયા જણાતા નથી. શું કહે છે? તને રોગ થયો છે, ભવરોગ થયો છે. આ રોગ તો ભયંકર છે ને, ક્રોનિક છે, ઘર કરી ગયેલો જૂનો અનાદિનો રોગ છે. તું એમ કે મારે ડાક્ટરની ચોપડીઓ છે એ વાંચીને રોગ મટાડવો છે, વૈદાની ચોપડી ડાક્ટરને હારે રાખવા નથી, થઈ શકે નહીં, ન થાય ને. ડાક્ટરને સાથે રાખ્યા વિના માત્ર એના પુસ્તકો લઈ આવે કે તમે જે પુસ્તકો ભણ્યા નહીં મને આપી દો, હું વાંચીને મારો રોગ વટાડવા માંડું છું, કોઈ રીતે રોગ મટે નહીં. જો લૌકિકમાં એવું કોઈ ગેરડા પણ કરતા નથી, અહીંયા કરે છે, ધર્મના ક્ષેત્રમાં એવી ભૂલ કરી બેસે છે. તે સાધન જ્ઞાની પુરુષની આજ્ઞાથી થયા જણાતા નથી એ વાત અંદેશા રહિત લાગે છે. આવી ભૂલ આ જીવે અનેક વાર અનંત વાર કરી છે એમાં અમને શંકા પડતી નથી. જો એમ થયું હોત તો, એટલે કે જ્ઞાની પુરુષની આજ્ઞાથી એ સાધન કર્યા હોત તો જીવને સંસાર પરિભ્રમણ હોય નહીં. શાસ્ત્ર કોણે વાંચવા એ પણ એક ભૂમિકા છે. શું કે જે સ્વચ્છંદ રહિત થયા હોય એવા પુરુષને શાસ્ત્ર વાંચવા ઉપકારી છે. એમને એમ સીધું શાસ્ત્ર હાથમાં લઈએ તો એ શાસ્ત્ર એને ઉપકારી ન થાય, શાસ્ત્ર શસ્ત્ર થઈને પરિણમે. જો એમ થયું હોત તો જીવને સંસાર પરિભ્રમણ હોય નહીં. જ્ઞાની પુરુષની આજ્ઞા છે તે ભવમાં જવાને આડા પ્રતિબંધ જેવી છે, એને ભવભ્રમણ નહીં કરવા દે. ભવમાં જતો રોકી પાડશે એને, તારે ભવમાં હવે ડૂબવાનું નથી, એમ કરતાં ભવ વધશે, કરીશ નહીં એમ તું એમ કહી દેશે. કારણ કે જેને આત્માર્થ સિવાય બીજો કોઈ અર્થ એટલે પ્રયોજન નથી, અને આત્માર્થ પણ સાધી પ્રારબ્ધવશાત જેનો દેહ છે, એવા જ્ઞાની પુરુષની આજ્ઞા તે ફક્ત આત્માર્થમાં જ આસામાં જીવને પ્રેરે છે. અને આ જીવે તો પૂર્વકાળે કંઈ આત્માર્થ જાણ્યો નથી, ઉલટો આત્માર્થ વિસ્મરણપણે ચાલ્યો આવ્યો છે. તે પોતાની કલ્પના કરી સાધન કરે તે આત્માર્થ ન થાય. આત્માર્થ તો ન થાય, ઉલટું એ સાધન કરતાં આત્માર્થ સાધુ છું એવું દુષ્ટ અભિમાન ઉત્પન્ન થાય, કે જે જીવને સંસારનો મુખ્ય હેતુ છે. સંસારમાં ખાય પીએ કુટુંબ પરિવાર દુકાન ધંધો એ સંસારનો મુખ્ય હેતુ નથી. શું પણ આત્માર્થ નહીં સાધતો હોવા છતાં હું આત્માર્થ સાધુ છું એવું જે દુષ્ટ અભિમાન, એ જીવને સંસારનો મુખ્ય હેતુ છે. જે વાત સ્વપ્ને પણ આવતી નથી તે જીવ માત્ર અમસ્થી કલ્પનાથી સાક્ષાત્કાર જેવી ગણે તો તેથી કાંઈ કલ્યાણ ન થઈ શકે. કોઈ વાત કરી હશે કે અમને તો આત્મ સાક્ષાત્કાર થઈ ગયો છે. શું સુભગભાઈને લખે છે, ખાસ કરીને આ ડુંગરભાઈને એમને સંબંધ હતો. કોઈ વાત ચમત્કારની એ બધી બહુ કરતા તો કે સ્વપ્ને પણ એ માર્ગમાં એવી વાત આવતી નથી. એવી વાતો તો સન્માર્ગમાં સ્વપ્ને આવતી નથી, તે માત્ર અમસ્થી કલ્પનાથી સાક્ષાત્કાર જેવી ગણે તો તેથી કલ્યાણ ન થઈ શકે. તેમ આ જીવ પૂર્વકાળથી અંધ ચાલ્યો આવતા છતાં પોતાની કલ્પનાએ આત્માર્થ માને તો તેમાં સફળપણું ન હોય એ સાવ સમજી શકાય એવો પ્રકાર છે. એટલે એમ તો જણાય છે કે જીવના પૂર્વકાળના બધા માઠા સાધન કયા સાધન કયા, માઠા સાધન કયા, એ માઠા સાધન કલ્પિત સાધન મટવા અપૂર્વ જ્ઞાન સિવાય બીજો કોઈ ઉપાય નથી. અપૂર્વ જ્ઞાન લીધું છે. શું અપૂર્વ જ્ઞાનમાં અપૂર્વ વિચાર છે. શું એ લેશે, અપૂર્વ જ્ઞાન સિવાય બીજો કોઈ ઉપાય નથી, અને તે અપૂર્વ વિચાર વિના ઉત્પન્ન થવા સંભવ નથી. અપૂર્વ જ્ઞાન અપૂર્વ વિચાર વિના ઉત્પન્ન થવા સંભવ નથી. એ અપૂર્વ વિચાર કયો? કે મારે એક મારો આત્મકલ્યાણ સિવાય બીજું કાંઈ કરવું નથી, એવો એક જે અપૂર્વ વિચાર છે એ અપૂર્વ વિચાર ઉત્પન્ન થાય તો આ અપૂર્વ જ્ઞાન ઉત્પન્ન થાય એમ કહેવું છે. અને તે અપૂર્વ વિચાર અપૂર્વ પુરુષના આરાધન વિના, અહીં તો પોતે એ વાત લે છે, તે અપૂર્વ વિચાર અપૂર્વ પુરુષના આરાધન વિના બીજા કયા પ્રકારે જીવને પ્રાપ્ત થાય એ વિચારતા એમ જ સિદ્ધાંત થાય છે. કે આ તારણ કાઢ્યું આખી વાતમાં કે જ્ઞાની પુરુષની આજ્ઞાનું આરાધન એ સિદ્ધપદનો સર્વશ્રેષ્ઠ ઉપાય છે. સમ્યક દર્શનનો નહીં, સિદ્ધપદનો સર્વશ્રેષ્ઠ ઉપાય છે. અને એ વાત જ્યારે જીવથી મનાય છે ત્યારે જ બીજા દોષોનું ઉપશમનું નિવર્તવું શરૂ થાય છે. આ ઉપશમ એટલે નિવર્તવું શરૂ થાય છે. સરવાળો આ માર્યો કે અપૂર્વ વિચાર ઉત્પન્ન થતાં એને કોઈ અપૂર્વ પુરુષની શોધ, અપૂર્વ પુરુષના ચરણ સામીપ્યની ભાવના, એ વસ્તુ જ્યાં સુધી એને થતી નથી ત્યાં સુધી એને ઉપશમ આવતો નથી. જ્યાં સુધી પરિણામમાં ઉપશમ આવતો નથી ત્યાં સુધી એ સિદ્ધાંતને વિચારી શકતો નથી. મરણ મટે નહી. હા, નિમિત્ત ઉપર ભજન છે, કેમ કે પોતે હજી નિમિત્ત ઉપમાં જ ઊભો છે. જ્યાં ઊભો છે ત્યાં એને એ રસ્તો દેખાડવો પડે ને કે તને એક એક નિમિત્તે રાગના નિમિત્ત આવતા રાગ થઈ જાય છે, દ્વેષના નિમિત્ત આવતા દ્વેષ થઈ જાય છે. એવી નિમિત્તાધીન વૃત્તિ ફરી ફરીને રાગ દ્વેષ મોહમાં પ્રવર્તે છે. ત્યારે હવે જો તને એક એવું નિમિત્ત પકડાવીએ કે તારા રાગ દ્વેષ મોહ દૂર થઈ જાય, એને એવું નિમિત્ત પકડાવીએ કે તેના રાગ દ્વેષ મોહ દૂર થઈ જાય. નાના બાળકને ચાલન ગાડી હું કરવા આપે છે, એમને એમ ચલાવવાની પ્રેક્ટિસ કરો. એના બદલે બારી પાસે ઊભો રાખે, હરિયા પાસે ઊભો રાખે, ભીત પાસે ઊભો રાખે, હે શું કરવા એમ કરે છે કે એનામાં એમને એમ ચાલવાની શક્તિ નથી ને પ્રેક્ટિસ નથી. એને તાંટિયામાં એટલું જોર તો આવવું જોઈએ કે નહીં કે ઊભો રહીને હાલે. એ કેવી રીતે કેળવાય એ વાત છે. પછી છોડી દેશે ચાલન ગાડીને. એ સત્પુરુષના આશ્રમમાં ગયો છે પણ અંતર્મુખ થશે ત્યારે સત્પુરુષનું લક્ષ છૂટી જશે. આત્મલક્ષ થતાં સત્પુરુષનું લક્ષ છૂટી જશે. બહુમાન રહેશે, બહુમાન આવશે, વિકલ્પ આવશે તો એમ કહેશે કે મારા ગુરુ કેટલા મહાન છે કે આકાશ આદિથી પણ મહાન છે. છતાં એને ખબર છે કે પુરુષાર્થ મારે કરવાનો છે અને પુરુષાર્થ હું કરું છું. થામાં હું મારાથી થાય એટલું જ મારી કાર્ય સિદ્ધિ છે. એ તો માર્ગના દર્શાવનારા છે. અનુભવી પુરુષ હોવાથી, માર્ગના અનુભવી હોવાથી એ માર્ગને દર્શાવે છે, માર્ગને ચિંધે છે. એ પણ એમનો પરમ ઉપકાર છે. બસ એટલી વાત છે. એટલે એમાં ઉપાદાનનો ખ્યાલ હોય છે કે કાર્ય તો પુરુષાર્થ તો મારે જ કરવાનો છે. એમ છે ખરેખર. પણ જેને નિમિત્તનું નિમિત્તત્વ સમજાતું નથી એને ઉપાદાનનું ઉપાદાન પણ સમજાય એવું કોઈ કાળે બનતું નથી. આમ સિદ્ધાંત છે. નિમિત્ત પણ સમજાવવું સહેલું છે, ઉપાદાન પણ સમજાવવું તો અઘરું છે. જેને સહેલું સમજાતું નથી એને અઘરું સમજાય એ વાત ક્યાંની? એ વાત ક્યાંય માનવા જેવી નથી એમ છે. એમ ઉપાદાનના નામે એકાંત ખેંચે તો એથી કઈ કલ્યાણ થાય નહીં. હવે કે છે કે અમે પોતે કોઈને આદેશ વાત એટલે આમ કરવું એમ કહેતા નથી, નથી આદેશ આપતા, નથી ઉપદેશ આપતા એમ કહે છે. શું કોઈને અમે ઉપદેશ કે આદેશ આપતા નથી? પોતાને ખ્યાલ છે, નાની છે, પોતાની ભૂમિકાનો ખ્યાલ છે, કોઈને ઉપદેશ આદેશ આપતા નથી. વારંવાર પૂછો તો પણ તે સ્મૃતિમાં હોય છે. તમને આ તમે અમને આદેશ માગો અમારી પાસે, પણ અમારા ખ્યાલમાં છે અમે કોઈને આદેશ આપતા નથી. આદેશ આપવો એ અમારું કામ નથી એમ કહે છે. શું અમારા સંઘમાં આવેલા કોઈ જીવોને હજી સુધી અમે એમ જણાવ્યું નથી કે આમ વર્તો કે આમ કરો, એવું કોઈને જણાવ્યું નથી, કોઈને કહ્યું નથી કે તમારે આમ કરવું આમ ન કરવું. આદેશ આપ આદેશ આપીએ છીએ નહીં, જ્ઞાન થયું છે તો આદેશ નથી આપતા. શું એ હજી ઉપરની ભૂમિકા એ પોતે જ્યાં સુધી સર્વસંઘ પરિત્યાગમાં નથી આવતા ત્યાં સુધી કોઈને આદેશ ન આપવો એવું એમણે વિચાર્યું છે. માત્ર શિક્ષાબોધ તરીકે જણાવ્યું છે એટલે શિખામણ તરીકે જણાવ્યું છે, ઉપદેશ અને આદેશની દ્રષ્ટિએ નહીં, પણ શિક્ષાબોધ એટલે શિખામણ. સાદી ભાષામાં એને શિખામણ કહીએ. અમારો ઉદય એવો છે કે એવી ઉપદેશ વાત કરતા વાણી પાછી ખેંચાઈ જાય છે, સ્વયં કુદરતી એવું ભજે છે, એવું બને છે કે ઉપદેશની વાત કરતા જ મારી વાણી બંધ થઈ જાય છે. નહીં ઉપદેશ છે મારે ઉપદેશ અત્યારે દેવાનો હોઈ શકે નહીં. પોતે જે ગૃહસ્થિમાં જે વ્યવહારમાં ઊભા છે એ વ્યવહારમાં ઊભા હોવાથી બીજાને ઉપદેશ નથી આપતા, શંકા પડે બીજાને કે પોતે તો આમ કરે છે. ઉપદેશ તો પૂર્ણ વિતરાગતાનો છે, પૂર્ણ વિતરાગતાનો ઉપદેશ હોય ને પોતે રાગમાં ને રાગની ક્રિયામાં પ્રત્યક્ષ જોવામાં આવે છે, વિસંવાદ ઊભો થાય છે કે વાત કંઈક અને વર્તન કંઈક આમ થઈ જાય, લોકોને તર્ક વિતર્ક કરવાનું કારણ ઊભું થાય છે કે નહીં. આપણે જ્યાં સુધી સર્વસંગ પરિત્યાગ મુનિ દશામાં નિર્ગ્રંથ દશામાં ન આવીએ ત્યાં સુધી ઉપદેશ આપવો નહીં, માર્ગ ચલાવવો નહીં. માર્ગના નેતા તરીકે, ધર્મના મુખિયા તરીકે, ધર્મના પ્રવર્તક તરીકે ક્યાંય બહાર પડવું નહીં, આ એમણે નિર્ણય કરી નાખેલો છે. અમારો ઉદય એવો છે કે એવી ઉપદેશ વાત કરતા વાણી પાછી ખેંચાઈ જાય છે. સાધારણ કોઈ પ્રશ્ન પૂછે તો તેમાં વાણી પ્રકાશ કરે છે અને ઉપદેશ વાતમાં તો વાણી પાછી ખેંચાઈ જાય છે. કોઈ પ્રશ્ન પૂછે એનો જવાબ દઈએ, ઉપદેશની વાત કરતા નથી, એમાં તો વાણી આપોઆપ જ બંધ થઈ જાય છે. તેથી અમે એમ જાણીએ છીએ કે હજુ તેવો ઉદય નથી. ઉદય હોય તો વાણી એમ જ છૂટવી જોતી હતી, પણ એ ઉદય દેખાતો નથી. કેટલી સહજતા છે ભાષામાં, પણ કેટલી સહજતા છે. વાણી સહેજે ખેંચાઈ જાય છે, ઉપદેશની વાત આવે તો વાણી સહેજે પાછી ખેંચાઈ જાય છે. એ એમ સૂચવે છે કે આ પ્રકારનો ઉદય હજી અમારે શરૂ થયો નથી. ધર્મના જાણકાર છે એમ લખે છે કે આ કાળે કોઈનું કલ્યાણ થવું હશે તો આમ થકી થશે એમ લાગે છે. શું છતાં પણ ઉપદેશમાં આવતા નથી જાહેરપણે. પૂર્વે થઈ ગયેલા અનંત જ્ઞાનીઓ જો કે મહાજ્ઞાની થઈ ગયા છે અને પહેલાં અમારી પહેલાં પણ અનંત જ્ઞાનીઓ થયા છે, એમાં ઘણા મહાન જ્ઞાનીઓ થયા છે. હું એકલો અત્યારે મોટો જ્ઞાની થયો છું એમ કાંઈ પ્રશ્ન નથી. એમ પૂર્વે અનંત જ્ઞાનીઓ થયા છે, એમાં ઘણા મહાન જ્ઞાનીઓ થયા છે, અમારાથી પણ મહાન થયા છે એમ કે છે. પણ તેથી કાંઈ જીવનો દોષ જાય નહીં, એના શાસ્ત્રો રહ્યા હોય ગણધરાદીના, તેથી જીવનો દોષ મટે નહીં. આ જીનવાણીનો વિષય આવ્યો. શું એટલે કે અત્યારે જીવમાં માન હોય તે પૂર્વે થઈ ગયેલા જ્ઞાની કહેવા આવે નહીં. અત્યારે માન ચડી ગયું હોય પોતાને ખબર ન પડે, ભૂતકાળના જ્ઞાની એમ નહીં કહેવા આવે કે ભાઈ આ તો તને વાંચતા વાંચતા અભિમાન થઈ ગયું, હું જાણું છું એવું અભિમાન થઈ ગયું કે તને કહેવા નહીં આવે. અથવા જાણવા ફેર થશે, સમજવા ફેર થશે તો શાસ્ત્ર નહીં કે અહીંયા તું ભૂલો છો, શાસ્ત્રમાં તો આશય આમ છે પણ તારો આશય ફેર થઈ ગયો એ તને શાસ્ત્ર નહીં કહી શકે કે આ જગ્યાએ તારો આશય જ જુદો ઉલટો સમજવા ફેર ઊંધો થઈ ગયો છે, એ કેમ કહી શકશે? હા, દુનિયા આખી બહુ માન કરે, એથી કઈ આત્માને અંદરમાં શાંતિ આવે નહીં. બીજા બહુ માન કરે તો આત્માને શાંતિ વળે કે ન વળે, આ સવાલ છે. શું વેદના થતી હોય ત્યારે આખું કુટુંબ પડખે આવે ને ઊભું રહે, કોઈ વેદના લઈ લે કે ન લઈ લે, મટાડે કે ન મટાડે, ન થાય. હે ડાક્ટર એમ કહે ભાઈ નિદાન થતું નથી અમારાથી, બધા ટેસ્ટ કરી જોઈએ પણ આમાં કાંઈ પકડાતું નથી. ઠીક, હારા મારા ડાક્ટર લઈ આવ્યા, ડાક્ટરે નકામા ગયા, ડાક્ટરને લાવવાના પૈસા પણ નકામા ગયા. અને કહળું કુટુંબ કહેતા ને ગુરુદેવ, કહળું કુટુંબ સરખું જામેલું કુટુંબ હોય, હા બધા આવીને ઉભા રહીએ, વેવાય વેવલા બીજા ત્રીજા બધા આવીને ઉભા રહીએ, હા કોણ વેદના લીએ, બધા વખાણ કરે તો એ વખતે વખાણ કરે તો વેદના ન ઓછી થાય નહીં.
હે,
કોઈનું બોલ્યું ગમે નહીં, એને હું મરી રહ્યો છું આ તમે બીજી બધી વાત શું, મને કાંઈ ગમતું નથી, એવી પરિસ્થિતિ. કોઈનાથી કોઈ વખાણ કરે એથી કાંઈ આત્માને અંદરમાં સુખ શાંતિ થઈ જાય એવું કાંઈ છે નહીં. શું કહે છે, પૂર્વે થયેલા જ્ઞાની એને કાંઈ કહેવા આવે નહીં, પરંતુ હાલ જે પ્રત્યક્ષ જ્ઞાની બિરાજમાન હોય તે જ દોષને જણાવીને કઢાવી શકે. જે વિદ્યમાન જ્ઞાની હોય એ જ એને કહી શકે કે ભાઈ તે ભૂલ કરી, અહીંયા તું ભૂલ્યો છો, એ વિદ્યમાન જ્ઞાની સિવાય કોઈ કહી શકશે નહીં. એનો દૃષ્ટાંત આપે છે કે જેમ દૂરના ક્ષીર સમુદ્રથી અત્રેના તૃષાતુરને તૃષા છીપે નહીં, અહીંયા તરસ લાગી હોય તો જે ક્ષીર સમુદ્ર ક્યાંયનો ક્યાંય અસંખ્ય યોજન દૂર છે એનાથી કાંઈ અહીંયા કાંઈ તરસ છીપે નહીં અને પ્રાણ કાંઈ બચે નહીં. પણ એક મીઠા પાણીનો કળશો હોય અત્રે હોય તો તેનાથી તૃષા છીપે. મહાવિધિ ક્ષેત્રમાં સિમંદર ભગવાન આદિ 20 વિહરમાન તીર્થંકરો બિરાજે છે. પણ જીવને અહીંયા દોષ કાઢવો હોય તો અહીંના જ્ઞાની કાઢી શકે, એ તીર્થંકર આદિ ત્યાંથી કોઈ દોષ કાઢવા આવે નહીં. છે મહાજ્ઞાની છે, પરમ જ્ઞાની છે, પૂર્ણ જ્ઞાની છે, પોતાને માટે કોઈ કામમાં ચીજ આવે એવું નથી. પ્રત્યક્ષ પરોક્ષનો ભેદ લીધો છે કે પ્રત્યક્ષ અને પરોક્ષમાં પરોક્ષમાં કેવળ જ્ઞાની હોય, અને છે અત્યારે મહાવિદ્યાદિમાં કેવળ જ્ઞાનીઓ છે, વિશ્વ તીર્થંકરો છે, ને એ સિવાય એમના સમવસરણમાં કેવળ જ્ઞાની થાય તે જુદા, એવા અનેક કેવળ જ્ઞાનીઓ બિરાજે છે અત્યારે પણ. અને પ્રત્યક્ષમાં અહીંયા કોઈ ચતુર્થ ગુણ સ્થાનવર્તી જ્ઞાની હોય તો પેલા ઉપકારી ન થઈ શકે, આ ઉપકારી થઈ શકે, આટલો ફેર છે. અહીંયા એના પ્રાણ બચે, ત્યાંથી પ્રાણ બચે એવું બની શકે? આ તો સમજી શકાય એવી વાત છે. ફિઝિકલ પોઝિશનનો શું ફેર છે? ભૌગોલિક પરિસ્થિતિમાં જે પરિસ્થિતિ નજદીકની અને દૂરની છે એમાં ઘણો ફેર છે. એટલા માટે જ્યાં સત્પુરુષ વિચરતા હોય, બિરાજમાન હોય, રહેતા હોય, ત્યાંથી કોઈ કારણસર પણ દૂર વસવું જોઈએ. ગુરુદેવને કોઈ પ્રશ્ન કર્યો હતો કે અમારે તો એવો ઉદય છે કે અમેરિકામાં રહેવું પડે છે, શું ત્યાં દેવદર્શન નથી, સત્સમાગમ નથી, પણ શું કરીએ હવે, અમે તો ત્યાં રહેવું પડે તો અમારે શું કરવું? તો ત્યાં પણ ગયા શું કરવા, જરૂર લાગી ત્યારે ગયા ને, કે ત્યાં જવાની જરૂર છે ત્યારે ગયા ને, તો અહીં રહેવાની તમને જરૂર લાગે છે? બસ આટલો સવાલ છે. જરૂર લાગે એ માણસ કરે છે, ક્ષેત્રાંતર ક્યારે કરે છે? જરૂર લાગે ત્યારે કરે છે. જ્યાં સત્સમાગમ હોય, જ્યાં જૈન મંદિર હોય, જ્યાં પોતાની આત્મરૂચિને આત્મભાવનાનું પોષણ થતું હોય, પોષાતી હોય, ત્યાં માણસે નિવાસ કરવો જોઈએ. પછી એ દૂર હોય તો દૂર જઈને, નજીક હોય તો નજીક જઈને, નજીક હોય તો છોડાય નહીં, દૂર હોય તો દૂર જઈને રહેવું જોઈએ. જો જરૂરિયાત દેખાતી હોય તો, ન જરૂરિયાત લાગતી હોય તો વાત પૂરી થઈ ગઈ. હા, ખૂબ આટલું છે. અને એ એક જ વાત બધા શાસ્ત્રો સમજ્યા પછી પણ આ એક વાત સમજવી રહી જાય છે. સિદ્ધાંતની ઘણી વાતો ડોળેલા માણસો જોવામાં આવે છે, અનેક જાતની તત્વચર્ચાઓને સિદ્ધાંત કરે શું, અને પોતે પણ અમુક રીતે વ્રત નિયમ સંયમમાં પણ આવે, પણ આ વાત એને ખ્યાલમાં નથી આવતી. આમ લૌકિકમાં સમજી શકાય છે કે ભયંકર રોગ થયો હોય ત્યાં એનો તજજ્ઞ ડાક્ટર હોય, એનો સ્પેશિયાલિસ્ટ હોય, ત્યાં જ જવું પડે શું. સર્જરીનો કેસ હોય તો સર્જન પાસે જાય કે બીજા પાસે જાય? અને સર્જરીનો કેસ ન હોય તો સર્જન પાસે જાય? આટલું તો સામાન્ય બુદ્ધિથી એ લોકો સમજે છે. અને એ રોગ તો 5-25 વર્ષનો હોય છે, આ અનંતકાળનો રોગ ઘર કરી ગયેલો છે, છતાં એક મારા ડાક્ટર પાસે નથી જવું, એના જેવી વાત છે. થયા પછી પણ એ પરિસ્થિતિ ઉભી રહી છે એમને.
આવા સત્પુરુષ મળે, નાની મળે,
આટલું થતા છતાં જો જીવ સત્સંગ થયા પછી, તદાગ્રહ મતાગ્રહાદિ દોષ ન મૂકી શકતો હોય, છૂટવાની એને આશા કરવી નહીં, એને આશા છોડી દેવી, એ પોતાની પ્રકૃતિને છોડવા માગતો નથી, એમ છે એનો અર્થ શું. હે, હા, થોડોક અંદર તપાસ કરે ને તરત ખબર પડે એવો વિષય છે. સહેજ આ પાછો વળીને જોવે એટલે તરત ખબર પડે એવું છે. નજીક નજીક એનું કારણ શું છે કે જીવ અનાદિથી પોતાના પ્રકૃતિ સ્વભાવથી વિરુદ્ધ સ્વભાવી આત્માને ભૂલ્યો છે. કેવો છે આત્મા? પ્રકૃતિના જે સ્વભાવો છે એનાથી વિરુદ્ધ સ્વભાવી આત્મા છે, અને એને ભૂલો હોવાથી પ્રકૃતિને જ આત્મા પણ માન્યો છે, એ પ્રકૃતિ એનો આત્મા થઈ પડ્યો છે. એટલે એ મોતને પસંદ કરે, તમે કહો કે બોલે મરવા હું તૈયાર છું, બાકી હું મારી વાત મૂકીશ ને, શું એવી એની પ્રકૃતિની સાથે પકડ થઈ જાય છે કે એ શરીરને છોડવા તૈયાર થાય પણ પોતાની પ્રકૃતિગત વાતને છોડવા તૈયાર થાય નહીં, કેમ કે એ જ એનો આત્મા છે ખરેખર. તો એ વાત દુષ્કર છે પ્રકૃતિને છોડવી, એ તો પણ જ્ઞાને કરીને પ્રકૃતિ ઉપર વિજય મેળવી શકાય છે. એટલા માટે જેણે પ્રકૃતિ ઉપર વિજય મેળવ્યો એવા એવી વ્યક્તિઓ જૈનો કહેવાયા, એ જૈનો કહેવાયા. જૈન કોઈ જન્મતા નથી કોઈના ઘરે, સાધુ જેમ કોઈના ઘરે જન્મતા નથી એમ જૈન કોઈના ઘરે જન્મતા નથી. જૈન થવું પડે છે જેમ સાધુ થવું પડે છે તેમ. એટલે જેણે પ્રકૃતિ ઉપર વિજય મેળવ્યો એ જૈનો કહેવાના. જીત મેળવી એને, એ જીત મેળવી કઠણ હોવા છતાં પણ મેળવી શકાય છે, અશક્ય અને અસંભવિત નથી, એટલે મેળવી શકાય છે, અને તથારૂપ પ્રયત્ન સાધ્ય છે. એ પ્રકારનો પ્રયત્ન કરવામાં આવે તો અવશ્ય અનંતકાળનો ની આ સમસ્યાનો અંત આવી જાય છે કાયમ માટે. પ્રકૃતિથી હંમેશા પોતે હાર્યો છે, અને એ હાર એક વખત જો જીતમાં ફેરવાઈ જાય તો અનંતકાળની આ સમસ્યાનો અંત આવી જાય છે. પછી વાંધો નથી. હવે કહે છે કે જીવ પોતાની કલ્પનાથી કલ્પે કે ધ્યાનથી કલ્યાણ થાય કે સમાધિ કે યોગથી કે આવા આવા પ્રકારથી, પણ તેથી જીવનું કાંઈ કલ્યાણ થાય નહીં. શું છે, જ્યારે જીવ સત્પુરુષની શોધ મૂકી દે છે, સત્પુરુષને આશ્રય ભાવના છૂટી જાય છે અને પ્રત્યક્ષ સત્પુરુષ ઉપરના ચરણ સામીપ્યમાં રહેવાની એને ભાવના નથી હોતી, ત્યારે જીવ કોઈ બીજા કલ્પિત સાધનથી કલ્યાણ કરવા પ્રેરાઈ જાય છે. એને કલ્યાણ કરવું છે ખરું, પણ ખરી રીતે નથી કરવું. કલ્યાણ કરવું છે ખરું, પણ ખરી રીતે કરવું નથી. નહીતર આ તો ઓછામાં ઓછી બુદ્ધિનો વિષય છે કે જો મારે આત્મકલ્યાણ કરવું છે તો એ આત્મકલ્યાણનો માર્ગદ્રષ્ટા કોણ છે, અનુભવી પુરુષ કોણ છે, એ વાત તો પહેલાં એને ઉગવી જોઈએ. રોગ થાય ત્યારે જેમ પહેલાં ડાક્ટરની શોધ કરે છે કે પહેલાં દવાની કરે છે? ડાક્ટર તો દવા આપશે ને રોગ મટવાનો છે, તો પહેલાં દવા પકડે છે કે પહેલાં ડાક્ટર પકડે છે? ચાલો નક્કી કરો. હે ભાઈ, ડાક્ટરને ગોઈતા વિના દવા કંઈ ખાવી એ જ નક્કી થાય એવું નથી. દવામાં તો ગામમાં મેડિકલ સ્ટોર, 200 મેડિકલ સ્ટોર છે અને બધી દવાઓ છે બધા મેડિકલ સ્ટોરમાં, શું કામ લાગે? કઈ ખાવી આ સવાલ છે, અને ક્યારે ખાવી, કેટલી ખાવી, ખાતા શું પરેજ રાખવી, આ બધા એના પડખા પાછા ઊભા થાય છે. એ શોધ ચલાવ્યા વિના, એ વિચાર કર્યા વિના એમ નેમ શાસ્ત્રો વાંચે, એમને કાલે ધ્યાનનું પુસ્તક આવ્યું છે શ્રીમદ રાજચંદ્રજીના અનુયાયી છે, લર્નેડ માણસ છે, IAS ઓફિસર થયેલા છે, કલેક્ટર કમિશનરના બધા હોદ્દાઓ ભોગવીને સેક્રેટરીએટની અંદર પણ સચિવ કક્ષામાં રહેલા માણસ છે, મળ્યા હતા મુંબઈની અંદર. પુસ્તક લખ્યું છે ધ્યાન ઉપરનું, કાલે મોકલાયું છે. એ વિચાર આવ્યો હતો, આ જ વિચાર આવ્યો હતો કે જુઓ આ આટલું આટલું અભ્યાસી છે, સારું એવું વાંચન છે, આ ગ્રંથનું પણ સારું એવું વાંચન છે, છતાં પોતે ધ્યાન ઉપરનો એનો ખ્યાલ એટલો બધો ગયો છે. એવી વાત છે. શું કે પ્રત્યક્ષ સત્પુરુષની અવગણના છે એમ, પ્રત્યક્ષ સત્પુરુષ પાસે મારે જવું જોઈએ, એ કોઈ અપૂર્વ વિચારથી અપૂર્વ પુરુષની શોધ અને એ શોધનો વિકલ્પને ભાવના ઉત્પન્ન થયા વિના બીજે રસ્તે પણ હું કલ્યાણ કરું એવો એને વિચાર થઈ જાય છે. પછી તો વાત તો પ્રસિદ્ધ છે કે જ્ઞાન અને ધ્યાન મુખ્ય સાધન છે. તો જ્ઞાન તો શાસ્ત્રો વાંચવા તે જ્ઞાન છે, એ શાસ્ત્રોમાંથી ધ્યાન કેવી રીતે થાય શીખવું તે ધ્યાન છે, માટે ધ્યાનથી કલ્યાણ કરવું જોઈએ. ધ્યાનના ઘણા ગ્રંથો વાંચ્યા છે, શ્વેતાંબરના, દિગંબરના, અન્યમતીના, પાતંજલ યોગ દર્શન વગેરેના બધાના આધાર લીધા છે. યોગ દ્રષ્ટિ સમુચ્ચય હરિભદ્રાચાર્યનું છે, બધા ધ્યાનના ગ્રંથો છે. યોગ એટલે યોગ ધ્યાન, યોગ છે ને પ્રયોગ, યોગનો પ્રયોગ. યોગ દ્રષ્ટિ સમુચ્ચય એટલે સારી રીતે બધા પડખા જેમાં લઈ લીધા. ધ્યાનનો હરિભદ્રાચાર્યનો ગ્રંથ છે. શ્રીમદજીએ એને 20 ગ્રંથમાં એનું સ્થાન આપ્યું છે. સત્સૃતમાં એક જ ગ્રંથ આપ્યા છે, 19 દિગંબર ગ્રંથો છે, 1 શ્વેતાંબરનો, હરિભદ્રાચાર્યનો આ યોગ દ્રષ્ટિ સમુચ્ચય આપ્યો છે, ધ્યાન ઉપરનો ગ્રંથ છે. એ કહે છે કે જીવ પોતાની કલ્પનાથી કલ્પે, કે ધ્યાનથી કલ્યાણ થાય, કે સમાધિથી કલ્યાણ થાય, કે યોગથી કલ્યાણ થાય, કે આવા આવા પ્રકારથી કલ્યાણ થાય, પણ તેથી જીવનું કાંઈ કલ્યાણ થાય નહીં. જીવનું કલ્યાણ થવું તો જ્ઞાની પુરુષના લક્ષમાં હોય છે. કેમ કે આ જીવ ક્યાં ઊભો છે, કઈ ભૂમિકામાં ઊભો છે, અત્યારે એને કયો ડોસ દેવો, એ જ્ઞાની પુરુષના લક્ષમાં હોય છે. અને તે પરમ સત્સંગે કરી સમજી શકાય છે. પરમ સત્સંગ એટલે જ્ઞાની પુરુષના ચરણમાં જનારાને પરમ સત્સંગ છે, તેનાથી તે સમજી શકાય છે. અને એ એવું કર્યા વિના બીજી રીતે એવા માટે તેવા વિકલ્પ કરવા મૂકી દેવા, એ રસ્તો જ છોડી દેવો એમ કે છે. એ વિકલ્પમાં જવું નહીં તારે. ધ્યાન તો ચારિત્રનો અંગ છે. હવે અહીંયા શ્રદ્ધાને જ્ઞાન થયા પહેલા ચારિત્રમાં કેવી રીતે આવશે? જે જ્ઞાન અને શ્રદ્ધાન થયા પહેલા ચારિત્રમાં કેવી રીતે આવે? સિદ્ધિ ચારિત્રની વાત લે, ધ્યાનની. ઉપયોગને સ્થિર કરવો, ઉપયોગને સ્થિર કરવો, પણ શેમાં સ્થિર કરવો? એનું જ્ઞાન નથી, એનું શ્રદ્ધાન નથી. વળી ઉપયોગમાં ઇન્દ્રિય દ્વારા ચાલતો ઉપયોગ છે, એને જરાક સ્થિર કરે ત્યારે સમજે કે ધ્યાન થાય છે. ખરેખર આત્મ ધ્યાન તો અતિન્દ્રિય ઉપયોગ સ્વરૂપ છે. હવે જે અતિન્દ્રિય ઉપયોગ છે એ તો વિચારનો વિષય નથી, ચિંતનનો વિષય નથી, એ વચનનો વિષય નથી. વચનાતીત અને વિકલ્પાતીત વિષય જે છે એને કોઈ ગ્રંથથી કોઈ શીખી લે, કોઈ પુસ્તકો વાંચીને ધ્યાન ના સમજી લે, એ માર્ગે ચડવાને બદલે ઉન્માર્ગે ચાલ્યો જાય છે. એટલે કીધું કે એ વિચાર જ તમારે મૂકી દેવો, એ વિચાર કરવા જેવો. એ રીતે અહીંયા 6 પેરેગ્રાફ સુધી ભિન્ન ભિન્ન વિષયમાં માર્ગદર્શન આપ્યું છે. ત્યાર પછી વિશેષ વાત કહેશે.